તારીખ 10/1/1999 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 428 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 370
જ્ઞાની થયો અને આનંદ પ્રગટી ગયો. તેને આનંદ ગયો, કેવો આનંદ છે તે ખબર પડી, કેવી રીતે પ્રગટ થાય તે પણ ખબર પડી. તો પાછું બીજી વાર શુદ્ધોપયોગમાં આવતા વખત શા માટે લાગે પ્રશ્ન ઉઠાવ્યો છે. જ્ઞાન દશા કોઈ જીવને જ્ઞાન દશા પ્રગટ થાય ત્યારે આનંદ પણ ઉત્પન્ન થાય. એ આનંદ અપૂર્વ આનંદ છે. આનંદ ઉત્પન્ન થવાની વિધિ પણ જાણવામાં છે, છતાં પણ બીજી વખત શુદ્ધોપયોગ આવવામાં સમય લાગે છે. એમ કેમ થાય છે તો પ્રશ્ન ઉઠાવ્યો છે. મુમુક્ષુ માટે તો જાણવા દઉં છું, કોઈ ખાસ પ્રયોજન વિષય સમાધાન. આ સ્વરૂપ આદરણીય છે. આ સ્વરૂપ એટલે પોતાનું વિદ્યમાન એવું સ્વરૂપ આદરણીય છે, તેમાં જ ઠરવા જેવું છે, સ્વરૂપમાં જ લીન થવા જેવું છે. આ શુભાશુભ ભાવ હે છે એવું શ્રદ્ધાનું બળ છે, પણ એટલી લીનતા નથી. લીનતા નથી એટલે લીનતાનો પુરુષાર્થ પણ નથી એમ લેવાનું. તે લીનતાની કચાશને કારણે શુદ્ધોપયોગ આવતા ભાર લાગે છે. પુરુષાર્થને કચાશ કયો, લીનતાને કચાશ કયો, ચારિત્રને તો છપક્યો. ત્યાં કાંઈ કૃત્રિમતા કરવાની નથી, એટલે કોઈ કૃત્રિમતા કરવાથી થતું પણ નથી અને નાની કોઈ કૃત્રિમતા કરતા પણ નથી. અને એટલું શુદ્ધોપયોગ ઉપર વજન પણ નથી, કેમ કે એ દશા છે, પર્યાય છે, દ્રષ્ટિ એના ઉપર નથી, લક્ષ્ય એના ઉપર નથી. કૃત્રિમતા લીનતા કરીને અંદર કઈ ઠરી શકાતું નથી. કૃત્રિમતા કરવાની નથી, કરતાય નથી, અને કરવાથી કઈ થતું નથી, કેમ કે શુદ્ધોપયોગ એટલે નિર્વિકલ્પ દશા છે. એ નિર્વિકલ્પ દશા વિકલ્પાધીન નથી. વિકલ્પ એમ આવે કે શુદ્ધોપયોગ થાય, નિર્વિકલ્પ થાય, તો તેથી કઈ નિર્વિકલ્પ થવાતો નથી. બહારનો રાગ જે પડેલો છે અર્થાત આશક્તિઓ જે પડેલી છે તેનાથી અંદર ભેદ જ્ઞાન તો થઈ ગયું છે, પણ પુરુષાર્થની કચાશને લીધે શુદ્ધોપયોગમાં આવતા વાર લાગે છે. એટલે એમ સ્પષ્ટ થાય છે કે સ્વરૂપની ભલે પૂરી શ્રદ્ધા હોય, જ્ઞાનમાં પણ પોતાનું સ્વરૂપ બરાબર ગણાયું હોય, અનુભવાયું હોય, એની પરિણતિ પણ ભલે ચાલતી હોય, તો પણ જેટલો પુરુષાર્થ વિશેષ એટલું મોક્ષ માર્ગમાં આગળ વધવાનું બને. એટલે મોક્ષ માર્ગ પ્રગટ થયા પછી મોક્ષ માર્ગની પૂર્ણતા થાય ત્યાં સુધીનો બધો પ્રકાર પુરુષાર્થાધીન છે. એમાં મુખ્ય ભૂમિકા પુરુષાર્થની છે. પછી શ્રદ્ધા પ્રતિ સમય પરિણમે છે, જ્ઞાન પણ પ્રતિ સમય પરિણમે છે, ચારિત્ર અનંત ગુણોની પરિણતિ છે, અને એમાં પુરુષાર્થ પણ છે. સાવ નથી, બિલકુલ નથી, એ પ્રશ્ન નથી, પણ નિર્વિકલ્પ દશા વારંવાર આવે એવો જે પુરુષાર્થ છે, એ પુરુષાર્થની કચાશને લઈને, ઓછપને લઈને સમય લાગે છે, અને એ સમય લાગવાનો પ્રકાર બધાને જુદો જુદો છે, એક સરખો નથી, એનો કોઈ નિયમ પણ નથી. ગૃહસ્થાશ્રમમાં સમ્યક દ્રષ્ટિ પુરુષાર્થની મંદતાને કારણે બહારમાં રોકાયેલો હોય, ગૃહસ્થાશ્રમ હોય, પુરુષાર્થની એટલી મંદતા હોય, ઉદયના કાર્યમાં રોકાવાનું બનતું હોય, બાહ્ય કાર્યની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો હોય, પ્રપંચ એટલે વિસ્તાર, પ્રપંચ એટલે કાવા દાવા ને, નહીતર આપણે લૌકિક ભાષામાં પ્રપંચનો અર્થ જરા હલકો થાય છે, શાસ્ત્રીય પરિભાષામાં પ્રપંચનો અર્થ વિસ્તાર થાય છે. પંચાસ્થી કાયમાં પહેલો અધિકાર છે નવ તત્વ પ્રપંચ વર્ણન. અધિકારનું શું નામ છે? નવ તત્વ પ્રપંચ વર્ણન, એટલે નવ તત્વનું વિસ્તાર વર્ણન. પ્રપંચ એટલે વિસ્તાર. અહીંયા પણ એમ લેવું કે બાહ્ય કાર્યની પ્રવૃત્તિઓના વિસ્તારમાં રોકાયેલો હોય, એટલે ઘણી પ્રવૃત્તિ હોય, લૌકિક ભાષામાં માયા, કપટ, કાવા દાવા, આ બહુ પ્રપંચ કરે છે, આ બહુ પ્રપંચી છે એમ કહેવાય લૌકિકમાં, એ તો હલકો શબ્દ છે, અહીંયા એ લાગુ પડતો નથી. અને શાસ્ત્રીય ભાષામાં પ્રપંચનો અર્થ થાય છે વિસ્તાર. જો બાહ્યકારની પ્રવૃત્તિઓના પ્રપંચમાં રોકાયેલો હોય, એમાંથી તેની પરિણતિ નિવૃત્ત થઈને અંદર લીન થઈ જાય, ત્યારે તેને ફરીની અનુભૂતિ થાય છે. પરિણતિ નિવૃત્ત થઈને અંદર લીન થઈ જાય, વિશેષ પણ પ્રકારે પરિણતિમાં ઉગ્રતા આવે, એટલે ઉપયોગ જે બહાર ફરતો હોય છે ખેંચાઈને અંદર આવી જાય છે. પુરુષાર્થની મંદતાને કારણે એટલી વાર લાગે છે. આ એક પર ચર્ચા ચાલતી હતી, પ્રશ્ન કર્યો સુરેશભાઈ દીકરીએ ને, સુરેશભાઈ માટોંગાવાનું એને જ પ્રશ્ન કર્યો હતો, આવો જ કોઈ પ્રશ્ન કર્યો હતો, સારી ચર્ચા કરી હતી. આમાં એ છે કેમ ખબર નથી, પણ ફરીને શુદ્ધોપયોગ થવાનું કારણ શું, પ્રશ્ન એવો હતો કે જ્યારે પરિણતિની ઉગ્રતા આવે છે ત્યારે આપોઆપ ઉપયોગ ખેંચાય છે. દ્રષ્ટાંત આપ્યું હતું બેન છે કે જેમ પતંગ કોઈ ઉડાડે છે અને દોરી હાથમાં રાખે છે, હવે એ પતંગને પાછો પોતાના હાથમાં લઈ લેવો હોય તો દોરી ખેંચે, દોરી ખેંચે ને પતંગને ઉતારી લે. એમ પરિણતિ છે એ દોરી છે અને પતંગ છે આકાશમાં ઉડતો ઉપયોગ છે. ઘડીક આમ ગોથું ખાય, ઘડીક આમ ગોથું ખાય, ઘડીક પુણ્યના શુભોપયોગ સાથે જોડાય, ઘડીક અશુભ ઉપયોગ સાથે પણ જોડાય. મોક્ષ માર્ગમાં પાંચમા ગુણસ્થાન સુધી બંને ઉપયોગ છે, છઠ્ઠા ગુણસ્થાન છે અશુભ ઉપયોગ નથી. એ પરિણતિની દોરી ઉગ્ર થઈ જાય એટલે ઉપયોગ આપોઆપ ખેંચાઈ જાય છે. આવી મોક્ષ માર્ગમાં ફરી ફરીને શુદ્ધો ઉપયોગ થવાની પરિસ્થિતિ છે, એ વિચારતા ચાલે છે. શું કહે છે કે પુરુષાર્થની મંદતાને કારણે એટલી વાર લાગે છે, તે કૃત્રિમતા કરીને અંદર જતો નથી અથવા કૃત્રિમતા કરીને કોઈ અંદર જવાનો પ્રયત્ન કરતો નથી અને એવા પ્રયત્નથી અંદર જવાતું પણ નથી, એ પોતાને ખબર છે. બહારના ગ્રસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યોમાં રોકાયેલો હોય, અહીંયા પ્રપંચ શબ્દ ન વાપરે પછી સાદો શબ્દ લીધો, બહારના ગ્રસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યોમાં રોકાયેલો હોય, અનેક જાતના રાગમાં રોકાયેલો હોય, એ પણ ઉદય અનુસાર અનેક પ્રકારના વિકલ્પો હોય, ત્યારે પણ અંદર ભેદજ્ઞાનની ધારા વર્તે છે. પરિણતિની ધારા તો અંદર વર્તે છે. હું છૂટો છૂટો તેનાથી નિરંતર છૂટો જ છું એવી છૂટાની ધારા વર્તે પ્રવર્તે છે. વિજ્ઞાનની ધારા છે, ભિન્ન છે અને બાહ્ય પરિણામ છે એમાં પોતાપણું નથી. અથવા પોતાની હૈયાતી બાહ્ય પરિણામમાં વિદાતી નથી. જે અસ્તિત્વ બાહ્ય પરિણામમાં અનુભવાતું હતું, વેદાતું હતું, એ પ્રકાર નથી, એ પલટી ગયો છે. અથવા અહીંયા અસ્તિત્વ ત્યાંથી ખસેડી લીધું છે. સ્વરૂપમાં અસ્તિત્વ છે અને વેદન છે એ પોતાની પરિણતિમાં છે, ત્યાં અસ્તિત્વ સમાપ્ત થાય છે. પછી વિકલ્પમાં વિકલ્પનું અને રાગનું સ્વામિત્વ મોક્ષ માર્ગમાં આવેલા જીવને નથી. એટલે કીધું છે કે હું છૂટો છૂટો તેનાથી, એટલે વિકલ્પ અને રાગથી નિરંતર છૂટો છો એવી છૂટાની ધારા પ્રવર્તે છે. પછી ગમે તેવો ઉદય હોય પણ ભિન્નપણું તો ભિન્નપણું જ રહે છે. તે ધારાના બળે પરને સાથે એકત્વ રૂપે થતો નથી, ન્યારો રહેશે. એ ધારામાં પણ પુરુષાર્થ છે, બળવાનપણું છે, એ તેથી કોઈ સંયોગોની સાથે પોતાપણું થતું નથી, એકત્વ થતું નથી, અને રાગનું પણ એકત્વ થતું નથી. રાગનું એકત્વ પણ છૂટી ગયું છે, પોતે જુદો જ રહે છે, ન્યારો રહે છે, એટલે પોતે જુદો જ રહે છે. મારું સ્વરૂપ તેનાથી જુદું છે, મારું સ્વરૂપ તેનાથી જુદું જ છે. હું તો જ્ઞાતા જ છું, એવી ભેદજ્ઞાનની ધારાને કારણે તે ગમે તે કાર્યમાં જાય ત્યાં કરતા થતો નથી. કોઈ બહુ અતિશય સ્નેહ હોય એવી વ્યક્તિથી ઘણો સમય દૂર રહેવાનું બન્યું હોય, અને સ્નેહથી રિયા હોય મળે ત્યારે એમ થાય કે હવે બસ આપણે તો જુદા પડવું જ નથી, ને આપણે તો જુદા રહીએ જ નહીં, ને જુદાપણું આપણી વચ્ચે છે જ નહીં, તો એ જુદાપણું એ જુદાપણું. કેમ કે એને અસાતાનો ઉદય આવશે ત્યારે આને અસાતા નહીં થાય. અસાતાના ઉદયમાં જે પીડા થશે એ એને પીડા થાય, એનું દુઃખ થશે રાગને કારણે, કરેલા ને આવું ક્યાં થયું, એ પીડા એને પોતાને નહીં થાય. કેમ કે જુદાપણું છે, જુદાપણું છે, જુદાપણું છે, જુદાપણું છે. ગમે તેટલો રાગ હોય તો શું થઈ ગયો, એમાં કઈ ચાલતું નથી. અને જુદાપણું સ્પષ્ટ અનુભવ ગોચર થાય છે ત્યાં, એની પીડા લઈ શકાતી નથી. રાગ એટલો બધો હોય ને એમ કે જો તમારી પીડા લઈ શકાતી હોય ને તો હું પીડા લેવા તૈયાર છું, પણ તમને દુઃખ ન થવું જોઈએ એમ કે ભગવાન મને તમારી પીડા આપી દે તો સારું એમ પણ કહી દે. પણ જુદાપણાનો અનુભવ છે એ કઈ મટતો નથી. એમ મારું સ્વરૂપ તેનાથી જુદું છે, હું તો જ્ઞાતા છું, એમ ભિન્ન અનુભવ રહે છે. અને એવી ભેદજ્ઞાનની ધારણાને કારણે ગમે તે કાર્યમાં જાય ત્યાં કરતા થતો નથી, અથવા ત્યાં એક પણ પામતો નથી. એનું કરતા પણ થતું નથી અને એનું એક પણ થતું નથી. કાર્ય સ્વયં થાય છે, બહારના કાર્યો સ્વયં આપોઆપ થાય છે. હું કરી શકું છું, હું કરું છું, એવો અનુભવ જ થતો નથી. અનુભવ નહીં થતો હોવાથી એવો ભ્રાંતિ પણ થતી નથી કે હું કરું છું. જ્ઞાની અંતરમાં ઠરવા માગે છે, ભાવના તો અંતરમાં ઠરવાની છે, બહાર જવાની કાંઈ ભાવના નથી. અને હોય પણ ક્યાંથી, જેટલો ઉપયોગ બહાર જાય છે એટલે આકુલતાને દુઃખનો પ્રત્યક્ષ અનુભવ છે. પરિણતિ જેટલી અંદર છે એટલો સુખનો અનુભવ છે, નિરાકુલતાનો અનુભવ છે, એક સાથે બંને અનુભવ છે, સુખનો પણ અને દુઃખનો પણ. મુખ્ય ગુણની અપેક્ષા લઈએ તો મુખ્યપણે સુખનો અનુભવ છે, ગૌણપણે આકુલતાનો અનુભવ છે. પછી આકુલતામાં રહેવા કોણ માગે? કોઈને અધૂરું સુખ જોતું નથી, તો જ્ઞાનીને અધૂરું સુખ જોઈએ છે એવું થોડું છે? એટલે અંદરમાં તો ઠરવા માગે છે, પણ પુરુષાર્થની મંદતા એ બહારમાં જોડાય છે, એ અનિવાર્ય દશા છે. પુરુષાર્થની મંદતા છે એ અનિવાર્ય દશા છે. કરતા બુદ્ધિ વાળાને એ પ્રશ્ન થાય કે જ્ઞાની શું કરવા વધારે પુરુષાર્થ, શું કરવા વધારે પુરુષાર્થ કરતા નથી? ભાઈ, કરતા બુદ્ધિ એ પુરુષાર્થ કાંઈ થતો નથી. કોઈ વ્યક્તિએ કીધેલો ગુરુદેવને, દિગંબર હોય ને પોતે, સાહેબ આપનામાં જ્ઞાન તો ઘણું છે, હવે પડીમાં લઈ લો ને તમે, પડીમાં લઈ દેશ ચારિત્ર લે, અને દિગંબર સંપ્રદાય પ્રમાણે ક્ષુલ્લક કે ઈલક કે એવું કાંઈ બહારમાં દેખાવ થાય આપનો, આખો દિગંબર સમાજ તમારી બાજુ ઢળી જશે, પગમાં પડી જશે. એ તો ગુરુદેવ કોઈ કોકને પગે પાડવા માટે એમ કરાય કાંઈ? સમાજને પગે લગાડવા માટે કંઈ એવું કરાય? અને એવી પાંચમા ગુણસ્થાનની દશા કાંઈ કૃત્રિમતાથી આવે? એ તો સહજ દશા છે. મોક્ષ માર્ગની બધી દશા છે એ સહજ જ છે. એવું એ બધા તર્કનો વિતર્કનો વિકલ્પને કાંઈ કરવા જેવા નથી. થાય છે, ન સમજે એને થાય છે, પણ પુરુષાર્થની મંદતા એ બહારમાં જોડાય છે, ઉદયમાં જોડાય છે. જોડાય છે એટલે એકત્વ બુદ્ધિ એ નહીં, જે બીજા જોડાય છે સામાન્ય જીવો ઉદયમાં, એવી રીતે બહારનો દેખાવ એવી રીતે હોય. જમવાનો ટાઈમ થાય ત્યારે બધા જમવા બેસે, વાતચીતનો પ્રસંગ હોય ત્યારે બધાની સાથે વાતચીત કરે નોર્મલ પોઝિશનમાં, વાતચીત કરતા હસવાનું કારણ બને ત્યારે બધા હારે હશે. એ હશે ખરા, પણ અંદરથી ખસે નહીં. હશે ને ખસે એમાં ફેર છે, હશે તો એકદમ પૂરેપૂરા એમાં એકાકાર થઈ જાય એમ નથી. અંદર છે એ જુદાપણું ચાલુ રહીએ છે, બહારમાં જોડાય પણ અંદરથી ખસ્યા વગર. અભિપ્રાયમાં તો અત્યારે પૂર્ણ વિતરાગ થવાતું હોય તો આ કાંઈ જોઈતું નથી. શ્રદ્ધા અને અભિપ્રાયમાં આ વાત છે. અત્યારે પૂર્ણ વિતરાગ થવાતું હોય તો આ કાંઈ જોઈતું નથી, એટલું શ્રદ્ધાનું બળ છે. શું એટલું શ્રદ્ધાનું બળ છે? અભિપ્રાય પણ એવો જ છે અને એમાં કોઈ બાંધછોડ પણ નથી.
બરાબર,
શ્રદ્ધામાં બાંધછોડ નથી, જ્ઞાનની પર્યાય જે અભિપ્રાયની છે એમાં બાંધછોડ નથી, તો પણ પુરુષાર્થની ગતિ એટલી થતી નથી. તો પણ પુરુષાર્થનું બળવાનપણું જે થવું જોઈએ એ જેટલું થવું જોઈએ એટલું નથી થતું. છે ખરું, પણ આગળ દશા આવે શુદ્ધોપયોગ થાય એટલું નથી થતું, એટલે બહારમાં રોકાય છે. કારણ શું પ્રશ્ન એ થાય? પુરુષાર્થ મંદ હોવાનું કારણ શું, પુરુષાર્થની વૃત્તિ એટલી ઓછી હોવાનું કારણ શું? સમજણ બરાબર છે, અનુભવ બરાબર છે, પરિણમન પણ સમ્યક થયું છે, પછી મંદતાનું કારણ શું? એનું કોઈ કારણ નથી. બધા જ કાર્યને કારણ હોય એવું જરૂરી નથી, બધા જ કારણને કાર્ય હોય એવું જરૂરી નથી. એનો સ્વકાળ, દરેક પર્યાયનો સ્વકાળ છે, સ્વકાળ પ્રમાણે દરેક પર્યાય થાય છે. એવા ઘણા દ્રષ્ટાંતો છે સંસારમાં, જેમ કે જીવો નિગોદમાં છે, અનંતા જીવો છે, એમાં 6 મહિનામાં 608 જીવ બહાર આવે છે નિત્ય નિગોદમાંથી, પરિભ્રમણના ચક્કરમાં, સાયક્લોનમાં આવે છે. બોલો તો ત્યાં જ જન્મે મરે, અનંતકાળ હોય પણ અંતકાળ કે આયુષ અનંતકાળનું નથી કોઈને, આયુષ તો બહુ જ ઓછું છે, એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મે ને 18 વખત મરે, પણ ત્યાં ને ત્યાં, એટલે અનંતકાળ ત્યાં ને ત્યાં એ સ્થિતિમાં રહીએ, જન્મ મરણ જન્મ મરણ ત્યાં ને ત્યાં. ત્યાં મન નથી, બુદ્ધિ નથી, પુરુષાર્થ કરવું એ કાંઈ સૂઝ નથી, કસાયને મંદતાને જ્ઞાન પણ નથી. જ્ઞાન અક્ષરમાં અનંતમાં ભાગે એટલે નહીં વધ છે. જે કાંઈ ફેરફાર થાય છે શ્રદ્ધા પૂરેપૂરી મિથ્યા જ છે, ગાઢ મિથ્યા જ છે. ત્યારે તો નિગોદમાં ગયો છે, મિથ્યાતને ગાઢ કરીને તો નિગોદમાં ગયો. જે કાંઈ ફેર પડે છે ચારિત્ર ગુણમાં ફેર પડે છે, પ્રચુર કષાય પડે, એ પ્રચુર કષાયમાંથી અકારણપણે અબુદ્ધિપૂર્વક કોઈ કોઈ જીવોને કષાયની મંદતા થાય છે, એનાથી બહાર નીકળી જાય છે, બે ઇન્દ્રિય થાય, ઈયળ થાય, ત્રણ ઇન્દ્રિય થાય, ચાર ઇન્દ્રિય થાય, પંચેન્દ્રિય થાય, જેવી કષાયની મનતા, કષાયની મનતા જેવી થાય અને બહાર નીકળે, એ કષાયની મનતાનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્ઞાન ઉપર આવે અને જ્ઞાનનો ઉઘાડ વધે. એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય થાય, 3 ઇન્દ્રિય થાય, 4 ઇન્દ્રિય થાય, સંઘની 5 ઇન્દ્રિય થાય તો વિચાર વિવેક કરતો પણ થઈ જાય. કેમ છું એમ, શું કારણ? કારણ વિના જ કાર્ય હોય છે, કેટલાક કાર્યો કારણ વિના જ હોય છે, અને કેટલાક કાર્યો કારણ વિના હોતા જ નથી. આવું કારણ કાર્યનું વિજ્ઞાન જૈન દર્શન સિવાય તો છે નહીં, એટલે લોકો અન્ય ધર્મવાળા કાંઈ સમજતા નથી, કોઈને સમાધાન થતું નથી. પછી જ્ઞાનનો વિષય એવા જ છે એમ કરીને છોડી દે, આમાં કાંઈ આપણો પત્તો લાગે એવું નથી. પણ સમજે છે, સમજે છે બરાબર. કેટલાક કાર્ય કારણ વગર હોય છે, કારણ નહીં, કેટલાક કાર્યો કારણ વગર હોય છે, અને કેટલાક કાર્યો કારણ વગર હોતા જ નથી. જેમ કે સ્વરૂપની ઓળખાણ ન હોય અને સમ્યક દર્શન થાય એવું કોઈ બને નહીં, સમ્યક દર્શન ન હોય અને મને દશા છઠ્ઠા હાથમાં ગુણ સ્થાનની સિદ્ધિ કોઈને પ્રગટે એવું કાંઈ બને નહીં. મુનિ દશા ન હોય અને સીધું કોઈને કેવળ જ્ઞાન પ્રગટે, એટલે સમ્યક દર્શન, ક્ષાયિક સમ્યક દર્શન હોય, કેવળ જ્ઞાન પ્રગટે એવું કાંઈ બને નહીં. પછી ભલે ભરત ચક્રવર્તીની જેમ અંતર્મુખમાં પ્રગટ કરે, પણ એ મુનિ દશા આવ્યા પછીની વાત છે. છઠ્ઠું સાતમું આવે મુનિ દશા ભાવલિંગ પ્રગટે નહીં અને કોઈને મોક્ષ પ્રગટે બને નહીં. એટલે કારણ વગર કાર્ય નથી ત્યાં એમ કહેવાય. અને જેટલું કારણ આપે એટલું કાર્ય થાય, અહીંયા પણ જેટલો પુરુષાર્થ એટલું કાર્ય થાય એમ. અહીંયા પણ કારણ કાર્ય એક જ પુરુષાર્થમાં કારણ કાર્ય આ પ્રમાણે બે રીતે છે, સમજાય છે અને સમાધાન થાય છે, નથી સમજાતું એને સમાધાન થતું નથી. પણ પુરુષાર્થની ગતિ એટલી થતી નથી એટલે બારમાં રોકાય છે. રોકાવું છે ને રોકાય છે એમ નથી, રોકાવું છે અને રોકાય છે એમ નથી, અને રોકાય છે એ હકીકત છે. સરવાર સિદ્ધિ ના દેવો બધા જ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ મુનિ દશા છૂટીને ત્યાં આવ્યા છે. મનુષ્ય પહેલા પૂર્વભૂમિમાં ભાવલિંગી મુનિઓ હોય છે અને તે પણ બહુ જ ઉગ્ર સાધનાવાળા મુનિઓ હોય છે. અત્યારે તો કોઈ સરવાર સિદ્ધિમાં નથી જતા, અમને આચાર્યો મુનિઓ છે આપણા પંચમારામાં, એ તો બધા જ ઉપરના સ્વર્ગમાં હોય છે. સરવાર સિદ્ધિમાં નહીં, સરવાર સિદ્ધિમાં જે જાય છે બધા ભાવલિંગી મુનિઓ બહુ ઉત્કૃષ્ટ, છઠ્ઠા સાતમાની ઉત્કૃષ્ટ દશાવાળા. 33 સાગરોપમ સુધી ચોથા ગુણ સ્થાને પુરુષાર્થ ઉપડે નહીં, ઉપડે જ નહીં. ત્યાં કાંઈ પ્રલોભનના કારણો નથી અને છતાં ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય એટલે પ્રલોભન હોય પણ નહીં. ત્યાં દેવીઓ નથી, ત્યાં ખાણીપીણી નથી, ત્યાં આશાતા નથી, બાળપણ ને વૃદ્ધાવસ્થા નથી, કોઈ પ્રતિકૂળતાઓ નથી, અને બધા જ ધર્માત્માઓ છે, કોઈ વિચારો નથી, બધા જ ક્ષાયિક સમ્યક દ્રષ્ટિઓ, બધા જ એકાવતારી, બીજા ભાવે બધા જવાવાળા ત્યાંથી છૂટી છૂટીને 33 સાગર સુધી પાંચમું ગુણસ્થાનમાં આવે ચોથામાં. અને તિર્યંતને પાંચમું ગુણસ્થાન આવે મનુષ્ય લોકમાં, મધ્ય લોકના તિર્યંતોને, તિર્યંતોનો મનુષ્ય મધ્ય લોકમાં છે, ઉપર નીચે નથી. એ મનુષ્યને તિર્યંતને પાંચમું ગુણસ્થાન આવે, દેવલોકના દેવને, સર્વાર સિદ્ધિના દેવને ન આવે. શું કારણ? એ કાંઈ કારણ નહીં, એનું કાંઈ કારણ નહીં, એ તો કારણ એમાં જ રહેવાનું, એ રહેવાનું. મુનિ દશા આરાધી થાય એ જ ક્રમમાં છે, એ જ પ્રકાર છે, એવો જ કોઈ દ્રવ્યનો પર્યાયનો ક્રમ છે. એને એ વિજ્ઞાન મૂળ બહુ ઊંડું છે, એનું એના કારણ ગોતવા જાઓ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો મળે, પણ એ કાંઈ છદ્મસ્થનો વિષય નથી, એ છદ્મસ્થનો વિષય નથી. કેમ કે એ દ્રવ્ય અનંતકાળમાં કેવી રીતે પરિણમ્યું, એની કેવી કેવી દ્રવ્યની યોગ્યતાઓ રહી થઈ, એ કેવળ જ્ઞાનનો વિષય છે. એ કેવળ જ્ઞાનીને બધી ખબર છે કારણ કારણે, છદ્મસ્થને ખબર નથી. પુરુષાર્થની ગતિ એટલી થતી નથી એટલે બારમાં રોકાય છે, અત્યારે જો પુરુષાર્થની ગતિ ચાલે તો અંદરમાં જોવું છે, ભાવના છે, અને તે માટે નિરંતર પુરુષાર્થ કરે છે અથવા ચાલે છે, તે માટે નિરંતર પુરુષાર્થ ચાલે પણ છે અને ભાવના પણ છે નાતાધારા ટકાવવા અને વૃદ્ધિ માટે. પુરુષાર્થની ગતિ ચાલુ જ છે, જીવને મોક્ષ માર્ગમાં ચાલુ જ હોય છે. અને એમ જુઓ તો એ સમયે સમયે એને એના એ ગુણસ્થાનમાં આગળ વધી રહ્યો છે. એ ગુણસ્થાનના તારતમ્ય ભેદે, તારતમ્ય અપેક્ષાએ કેટલા ભેદ, અસંખ્ય. એ ગુણસ્થાનના કેટલા, અસંખ્ય. કહેવાય બધા ચોથા ગુણસ્થાનમાં, કહેવાય બધા છઠ્ઠા હાથમાં ગુણસ્થાનમાં, ભેદ અસંખ્ય. આઠમા ગુણ સ્થાને આવે એક સાથે બે જીવ, સાતમામાંથી આઠમા, તો બે ને બે માં યોગ્યતાનો ફેર. આઠમું ગુણ સ્થાન બહુ જ અલ્પકાળ જોઈએ તોય પણ એમાં અસંખ્ય ભેદ. નવમું બહુ અલ્પકાળ જોઈએ, અસંખ્ય ભેદ. અનેક જીવો એક એક ગુણ સ્થાનમાં હોય, બધા જુદા જુદા પ્રકારે હોય. પ્રકાર એટલે તારતમ્ય ભેદે હોય. એવી રીતે આગળ તો વધે છે, પ્રત્યેક ગુણસ્થાનમાં આગળ વધુ બને છે, પણ એ તેને તે ગુણસ્થાનનો તારતમ્ય ભેદ સમજવો એમ. એટલે એમ કહે છે કે નિરંતર પુરુષાર્થ કરે છે, કરે છે એટલે ચાલે છે એમ સમજવું, સહજ ચાલે છે. નાતાધારા ટકાવવા તે વૃદ્ધિ માટે, અને વૃદ્ધિ માટે પુરુષાર્થની ગતિ ચાલુ જ છે, અને પુરુષાર્થ ક્ષણે ક્ષણે ચાલુ જ છે. નાયકની જ્ઞાતાધારા અને ઉદયધારા તે બંને વચ્ચે ભેદ જ્ઞાનની ધારા તો ચાલુ જ હોય છે, પણ વિશેષ લીન થઈને અંતરમાં જવા માટે પુરુષાર્થની મનતા છે. એટલે જઈ શકાતું નથી. લીનતા આવવામાં જે પુરુષાર્થ જોઈએ, એ પુરુષાર્થ ઉગ્ર થાય ત્યારે લીનતા આવી જાય, પછી મન પડે કે વિકલ્પમાં આવે. પુરુષાર્થની ઉગ્રતા એ નિર્વિકલ્પ દશા, અને પુરુષાર્થની મંદતા એ સવિકલ્પ દશા. આ વિષય પ્રવચન સારના 254-55 ગાથામાં શરણાનું યોગ સૂત્ર તુલિકામાં લીધો છે. અમૃતચંદ્રાચાર્ય એ તીવ્ર મનતા હતા, અને લઈને નિર્વિકલ્પતા ને સ્વિકલ્પતા ક્યાં કરે છે. એક પરિગ્રામ બાકી રહેશે, કાલમાં સ્વાધ્યાય બને છે.
કથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો ભાઈ શ્રી જન્મ તમારો રે અમોને આનંદ કરનારો ભાવનગર ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળ માં ભગવાન સ્થળ માં ભગવાન આત્મના વણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રે ગુરુજી આત્મ જવારે કર કર પુરુષાર્થ પ્રેરે ભય શ્રી આત્મ અજવાવે
પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો જીનવાણી માતનો જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય